પૂજ્ય બેન શ્રી ચંપાબેનના સમયસારના કળશ 120 થી કળશ 121 122 નો ચાર
શુદ્ધ શુદ્ધાત્માને જેને ગ્રહણ કર્યું એવી શુદ્ધ દ્રષ્ટિ શુદ્ધ નહી દ્રષ્ટિનો એનો વિષય છે. પછી વારંવાર આત્મામાં આત્માને ગ્રહણ કર્યો આમ નાયક તે જ્ઞાયક એમાં કોઈ ભેદનો ભેદ તરફ લક્ષ નથી, કોઈ પર્યાય તરફ નહીં, ગુણભેદ તરફ લક્ષ નથી, દ્રય ઉપર લેવાની દ્રષ્ટિ. વારંવાર પછી જે જ્ઞાનમાં જે અધરસ છે એનો એને જ્ઞાનમાં છે, વારંવાર એકાગ્રતાનો અભ્યાસ કરે છે. શ્રુત જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવે છે, એટલે શુદ્ધ નહીં પણ પરોક્ષ કહેવાય. કેવળ જ્ઞાનની અપેક્ષા પણ સ્વાનુભૂતિની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. સ્વાનુભૂતિ અપેક્ષા એ પ્રત્યક્ષ છે, કેવળ જ્ઞાનની અપેક્ષા એને પરોક્ષ કહેવાય છે. એમાં માન ભેગ લાવે છે, માન તેને પરોક્ષ કહેવાય છે. પણ કેવળ જ્ઞાનની કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું એટલે પરોક્ષ છે. સ્વાનુભૂતિ કઈ એની અપ્રગટ નથી, માટે એને વેદન પ્રત્યક્ષ છે, એ અપેક્ષા એ પ્રત્યક્ષ છે. પણ એની ધારા ચાલી તે ચાલી, ધારા આવે કોઈ દબાવી શકતું નથી. હવે આ સ્ત્રવ તૂટી ગયો અને સંવર પ્રગટ થઈ ગયો. સંવર પ્રગટ થતા થતા નિદ્રા, એમાં અમુક પ્રકારની નિદ્રા ચાલુ થઈ. ચાલ્યો તો ચાલ્યો, મુક્તિ ના પણ થઈ ચાલુ. હવે કોઈ એને રોકી શકતું સંવર અને નિદ્રા ને એમ કરતા મુક્તિ ની પર્યાય સુધી પહોંચી લેવાનું છે. આચાર્ય આપણે કહે છે ને કે નવ તત્વ ના ભેદ અમારે લખ્યું છે. એક આત્મા અમને પ્રાપ્ત થયો, એક આત્મા. સાધક દશામાં બધા ભેદ આવે છે, એ બધા ભેદમાં અમારે રહેવું નથી. એક આત્મા જ અમારે જોઈએ છે. અનાદિનો શાશ્વત આત્મા છે, એ આત્મા તો જોઈએ છે. પણ પ્રગટ રૂપે પણ એક આત્મા જેમાં આવા સાધનાના ભેદો નથી. પણ સાધનાના ભેદો જે છે એ બધા ભેદો બધા પૂરા થઈ જાવ બસ. હવે એક આત્મા જ પ્રાપ્ત હોવો કાયમ નથી. ક્યાં સંવર છે ના નિદ્રા છે એ ભેદમાં અમારે રોકાવું નથી. સંવર નિદ્રા બસ અમને એક પૂર્ણતાની પ્રાપ્ત. જે દ્રષ્ટિ ગ્રહણ કર્યું છે તે દ્રષ્ટિ જે ગ્રહણ કર્યો જે બધા ભેદને ગૌણ કરીને દ્રષ્ટિ એક આત્માને મુખ્ય રાખીને ગૌણ કર્યો કે જેમાં ગુણ ભેદ પર્યાય ભેદને ગૌણ કર્યા એક દ્રવ્યને જ ગ્રહણ કર્યું છે. બસ એ ગ્રહણ જે ગ્રહણ કર્યું અમે તે જ અમને પૂરું થઈ ગયા કે જે દ્રવ શુદ્ધ છે તે પૂર્ણ શુદ્ધ પર્યાય એને પર્યાય રૂપે પણ આત્મા પૂરા થઈ જાય. દ્રવથી તો અનાદી એમાં અશુદ્ધતા છે જ નહીં, દ્રવ્યમાં તો પણ પર્યાય પણ એવી શુદ્ધતા રૂપે પૂર્ણ કરમી જાઓ. એક આત્મા જ જોઈએ છે. જો કઈ આ સાધનાના ભેદોમાં અમારે રોકાવું નથી. એક પૂર્ણ ભેદો છે, એક દ્રવ્ય પૂર્ણ છે, એવી પર્યાય પણ અમારે પૂર્ણ જ જોઈએ છે. બીજું કાંઈ જોઈએ છે. દ્રવ્ય અને પર્યાય બધી પૂર્ણતાની પ્રાપ્તિ છે. શુદ્ધ નહી ગ્રહણ કરવાથી હવે શુદ્ધ આત્માને પૂર્ણ પર્યાય પ્રગટ થઈ જાય છે. શુદ્ધ નહી ગ્રહણ કરીને વારંવાર એકાગ્રતાનો અભ્યાસ કરે છે. આવી રીતે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે, આત્મ સ્વરૂપ રૂપે પરિણામ પ્રગટ કરે છે વારંવાર. એટલે એમાંથી એમ જ નીકળે ને અને આ બધું આવી રીતે શુદ્ધ નહીં જેને ગ્રહણ કર્યો એને તો મોક્ષ બાકી. શુદ્ધ નહીં થી ચ્યુત થાય, શુદ્ધ નહીં છૂટી જાય. એટલે કે શુદ્ધ નહીં છૂટી અને જે પાછું પરિણામ જો એનું બદલાઈ જાય તો પાછું એને કર્મ થાય છે. જે જેમ હતો એમ પાછું થઈ જાય છે. શુદ્ધ નહીં થી ચ્યુત થયો કર્મ થાય છે. શુદ્ધ નહીં એટલે શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરવા, શુદ્ધ પરિણતિ. જો શુદ્ધ પરિણતિની છૂટી ગઈ, આત્માને ગ્રહણ કર્યો, એ ગ્રહણ આત્માનું ગ્રહણ છૂટી ગયું તો પછી કર્મ આશ્રવ પાછા ચાલુ થાય છે. અનાદિના જે હતા એ બાકી જેમ હતા એમ પછી વિકલ્પની ઝાડ પાછી ઊભી કરે છે. બધી એક તો બુદ્ધિ પાછી ઊભી થઈ જાય છે. શુદ્ધ શુદ્ધને જેને અશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય, જો શુદ્ધાત્માને જેને ગ્રહણ કર્યો, દ્રવ દ્રષ્ટિ પ્રગટ થઈ, શુદ્ધાત્મા એ જ છૂટી જાય. એને છૂટી જાય એટલે એમ કહ્યું છે કે પાછું અનંતાનો બુદ્ધિ કરશે, જે હતો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, એકત્વ બુદ્ધિ થઈ જાય, તો પાછું એને જેમ હતું એમ પાછું બંધન શરૂ થઈ જાય. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્માને મેળે, અશુદ્ધ જાણે તે અશુદ્ધ આત્મા મેળે. જેને શુદ્ધ આત્માને જાણ્યો એ શુદ્ધ આત્માને, શુદ્ધ આત્મા એ આત્માને શુદ્ધ આત્મા ગ્રહણ કરીને શુદ્ધ અંશે શુદ્ધ રૂપે પરિણતિત પ્રગટ થાય, શુદ્ધ પરિણતિત પ્રગટ થાય. શુદ્ધ નહીં જેને ગ્રહણ કર્યું, શુદ્ધાત્મા શુદ્ધ નહીં એટલે આત્માને શુદ્ધાત્મા તરીકે ગ્રહણ કર્યો અને સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ અને આત્માને શુદ્ધાત્મા તરીકે ગ્રહણ કર્યો, તો એ બધી શુદ્ધ નહીં ગ્રહણ કરવાથી મોક્ષ છે ને શુદ્ધ નહીં ત્યાગથી બંધ છે. આમાં નામ પક્ષ હોય કે આમાં શુદ્ધ નહીં નીતિ ચ્યુત થવાથી બંધ છે, તે મુખ્યપણે એમ કહેવા માંગે છે કે એકત્વ બુદ્ધિ થઈ ગઈ તો એને સંસાર ઉભો થયો, માટે મુક્તિનો ઉપાય એક શુદ્ધ નહીં શુદ્ધાત્માને ગ્રહણ કરો, એ એક જ ઉપાય છે. એ એક ઉપાય એમાંથી જો છૂટ્યો તો પાછો બંધન શબ્દ થઈ જાય છે. બાકી શુદ્ધ શુદ્ધ પરિણતિ લેવાની, પણ શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ નો અર્થ મુખ્ય એમાં નથી. શુદ્ધ ઉપયોગ તો એક શુદ્ધ ઉપયોગ ક્ષણવાર રહી અને પાછો બીજા જ્ઞેયોમાં જાય છે, એટલે એમાં એને અનાદિનું જે બંધન હોય વિચાર દર્શન એવું બંધન ચાલુ નથી થતું, તો અલ્પ સંસાર છે. પણ એ તો એને ચારિત્રની અપેક્ષા એ ગૌણ છે, અલ્પ બંધન પણ એ ગૌણ છે, એવો અર્થ મુખ્ય નથી. પણ શુદ્ધ ઉપયોગની અપેક્ષા લેવામાં આવે તો શુદ્ધ ઉપયોગ તો એક અંતરમાં છૂટી જાય છે અને પાછો અલ્પ ચારિત્ર અસ્થિરતા રહે છે, તેને અલ્પ બંધન છે. અલ્પ અલ્પ બંધન છે પણ શુદ્ધ ઉપયોગ તો એને શુદ્ધ ઉપયોગ પ્રાપ્તિ થાય ને વળી બહાર આવે, બહાર આવે તો અલ્પ બંધન તો છે પણ ચારિત્રની અપેક્ષા છે. માટે તું પુરુષાર્થ કરીને શુદ્ધ ઉપયોગ રૂપે તારી પરિણતિને પ્રગટ કર, વારંવાર વારંવાર દશા પ્રગટ કરવાથી તને સાક્ષાત શુદ્ધ નહીં શુદ્ધ પરિણતિ શુદ્ધાત્માને પૂર્ણ પર્યાય પ્રગટ થશે, એવો ઉપદેશ, એવો અર્થ જે લેવો હોય તો એમ કે એવો ઉપદેશ છે. શુદ્ધ નહીં એટલે તું શુદ્ધ ઉપયોગ રૂપ જે તારી પરિણતિને વારંવાર એવી પ્રાપ્તિ કર કે પાછો તું મારે જ ન આવ, એ વારંવાર એનો અભ્યાસ કરીને આત્મામાં લીન થતો, વારંવાર એની ભૂમિકાને વધારતો, સમ્યક દર્શનની ભૂમિકા, પછી છઠ્ઠા સાતમા ગુણ સ્થાને એમ આગળ આગળ ચોથાથી પાંચમા છઠ્ઠા સાત એમ આગળ આગળ લીનતા વધારતો વધારતો એકદમ શુદ્ધ પરિણતિની વિશેષ વિશેષ પ્રાપ્તિ કરતો કરતો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તું પુરુષાર્થ કર, જ્યાં સુધી તારી પૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તું પુરુષાર્થને એમ જાગૃતિ રાખ. જો પુરુષાર્થની જાગૃતિ નહીં હોય તો તારા અલ્પ બંધન તો ઉભો છે, માટે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર એમ કહેવા માંગે છે. અનાદિથી જે મુક્તિનો માર્ગ જે નથી સમજો, એ પોતે અનાદિથી એકત્વ બુદ્ધિ શુદ્ધાત્માને જાણ્યો નથી, શુદ્ધાત્માને ગ્રહણ કર્યો નથી, શુદ્ધાત્માની પ્રતીક કર્યો નથી, શુદ્ધ સ્વરૂપ સહાનુભૂતિનો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્યો, માટે અનાદિનું પરિભ્રમણ ઊભું છે. અનાદિકાળથી નિબુદ્ધમાં દેવમાં ઢોરમાં પિરંજોમાં બધે મનુષ્યમાં બધે જે પરિભ્રમણ થયું શુદ્ધ શુદ્ધાત્માના ગ્રહણ વગર પરિભ્રમણ થયું છે. માટે તું એક શુદ્ધાત્માને ગ્રહણ કર, શુદ્ધાત્માને ગ્રહણ કરવાથી શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે ને અંશે અંશે વધતા વધતા લીનતા વધતા વધતા કેવળ ના માટે શુદ્ધાત્માને ગ્રહણ કર. શુદ્ધ આત્માને જાણવાથી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એક સોના ઉપર બધા સોનાના સોનામાંથી સોનાના જ દાગીના, લોઢામાંથી લોઢાના દાગીના, એમ સુવર્ણ સ્વરૂપ આત્માને ગ્રહણ કરવાથી બધું એમાં શુદ્ધ પર્યાયો જ પ્રગટ થાય છે. શુદ્ધાત્માને ગ્રહણ કરવાથી શુદ્ધ પર્યાયો થાય અને એકત્વ બુદ્ધિ હું અશુદ્ધ થઈ ગયો અને હું બીજા હું એકત્વ છે, કઈ હું જુદો નથી, પરજણે પોતાનું માનવાથી અને વિભાવ પરિણતિ બધી પોતાને માનવાથી હું રાગે છું, હું દ્વેષે છું, કેમ છૂટે એમ એકત્વ બુદ્ધિ કરવાથી એમાંથી અશુદ્ધતામાંથી અશુદ્ધ ભર્યાની પ્રાપ્તિ થાય. શુદ્ધાત્માને ગ્રહણ કરવાથી શુદ્ધ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય, શુદ્ધ શુદ્ધ ભર્યાયો કરે. અનાદિકાળથી જેવે આવી એકત્વ વિભક્તની વાર્તા સાંભળી નથી, પરથી વિભક્તને પોત સ્વરૂપમાં એકત્વ સાંભળી નથી, આંબળનાનો પરિચય કર્યો નથી, દેશ સાંભળ્યો નથી, કઈ કર્યું નથી, એટલે આ જીવ અનાદિ દેખેલો છે. એ સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી, એના અનુભવમાં આવી નથી, માટે આ જીવ અનાદિ પરિભ્રમણ કર્યું. કર્યું તો બહારનું કર્યું છે, બધું અશુભમાં તે શુભમાં એવું કેટલીક ક્રિયાઓ કરી, મુનિ પણ અંગીકાર કર્યો, બહારથી વેશ ધારણ કર્યો, શું ભાવો કર્યા, મુનિની ક્રિયાઓ પણ પાડે, જોરદાર ક્રિયાઓ પાડે, એમાં ભૂલ ના પડે એવી ક્રિયાઓ પાડી. જંગલમાં એકલો રહ્યું, બધું છોડી દીધું, બધો એટલો ત્યાગ, એને બરાબર એની શાસ્ત્રમાં આવે એ પ્રમાણે આહાર લીધા, એટલું શાસ્ત્રનો અભ્યાસ કર્યો, બધું કર્યું પણ શુદ્ધાત્માને ગ્રહણ ન કર્યું, બધું કર્યું પણ શુદ્ધાત્માને ગ્રહણ નહીં કરવાથી આ અશુદ્ધ અશુદ્ધ ધારા જે હાલે છે, પર્યાયોને અશુદ્ધ ધારા એ ચાલુ રહે અને કર્મની સંતતિ આમ ચાલે. આ શુદ્ધ પર્યાયોની ધારા પ્રગટ ન થઈ એટલે મુક્તિ થતી નથી, ભેદ જ્ઞાન વગરની આ મુક્તિ થતી. શુદ્ધ આત્મા ઉપર દ્રવ્ય દ્રષ્ટિ કરી એમાં ગુણ ભેદ પર્યાય ભેદ બધાને ગૌણ કરીને એક દ્રવ શુદ્ધ આત્મા ઉપર દ્રષ્ટિ કરી. આત્મા દ્રવ અપેક્ષા એ અનાદિ અનંત શાશ્વત છે, પૂર્ણ છે, એવી દ્રષ્ટિ પ્રાપ્ત થયા વગર શુદ્ધ સ્વરૂપની શુદ્ધ પર્યાયોની પ્રાપ્તિ થતી નથી. માટે એને એ ગ્રહણ કર્યું નથી અનાદિની, અનાદિથી શુભ ભાવમાં સર્વસ્વ માનીને બેઠો છે, શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ નથી, એટલે પરિભ્રમણ એમને મોકલ્યું છે. જેને શુદ્ધ નય રૂપે પરિણમન થયું, શુદ્ધ સ્વરૂપ રૂપે પરિણમન થયું એની મુક્તિ, મુક્તિને માર્ગે છે. આત્માને ગ્રહણ કર્યો, હું શુદ્ધાત્મા છું, આ વિભાવ તો મારો સ્વભાવ નથી, આ પરદ્રવ્ય તો હું છું ને હું તેનાથી અત્યંત જુદો, આ વિભાવ પર્યાયો જે મારા પુરુષાર્થની મમતા એ થાય એ પણ મારું સ્વરૂપ નથી. અને અંદરમાં ગુણોના ભેદ ને પર્યાયોના ભેદ પડે છે, એ ભેદ સ્વરૂપે એક ભેદ ભેદ તરીકે હું નથી, હું તો એક અખંડ વસ્તુ છું. ગુણોમાં લક્ષણ ભેદ હોવા છતાં, પર્યાયો હોવા છતાં, વસ્તુમાં ગુણો પર્યાયો હોવા છતાં એ ભેદ એટલે કટકા રૂપે હું નથી, હું તો અખંડ છું, એવી દ્રષ્ટિ જેને પ્રગટ થઈ અને એવી પરિણતિ પ્રગટ થઈ એનો મોક્ષ છે. એ મુક્તિને પંથે પીડો, હવે શુદ્ધાત્માની આનંદની દશા, શાંતિની દશા, સમાધિની દશા, કોઈ અપૂર્વ દશાને પામો અને વિશેષ પ્રાપ્તિ થાય. જે અનાદિનો જેની એકત્વ બુદ્ધિ છે એ શુદ્ધાત્માને ઓળખતો નથી, મંદ કષાયોમાં સર્વસ્વ માની લે છે, એ પછી એને એને પ્રયાસ કરે છે, એક ભાવ થી બીજા ભાવ, ભાવ પછી ભાવ એમાં ઇલાજ કરે છે. વિભાવની બધી પરિપટ્ટી, કર્મની પરિપટ્ટી એમ આવે છે. એક શુદ્ધ ને ગ્રહણ કરવાથી મોક્ષ, શુદ્ધ રહીના અત્યાગ થી મોક્ષ, એને શુદ્ધના ત્યાગ થી બંધ છે. શુદ્ધ લઈને અત્યાગ ને ગ્રહણ કરવાથી મોક્ષ અને શુદ્ધ ને છોડવાથી બંધ છે. યહ તાત્પર્ય ગ્રંથો યહ નિચોડ યહ ગ્રંથ કા યહ પરમ બંધો, શુદ્ધ ને ગયે મોક્ષ, શુદ્ધ ને ત્યાગે ઓલા, શુદ્ધ ને ત્યાગે બંધે, શુદ્ધ ને ગ્રહણ થયો સમયસર નાખવાનો છે. ને આમાં એ તાત્પર્ય છે, શુદ્ધ ને ગ્રહણ કરવું અને શુદ્ધ ને ત્યાગવાથી બંધ છે, ને શુદ્ધ ને ગ્રહણ કરવાથી મોક્ષ છે. આ એક જ ઉપાય છે. શુદ્ધ શુદ્ધ નય કેવી રીતે અંતરમાંથી ગ્રહણ કરવાનું, ગ્રહણ કરે છે, એ બોલવા રૂપે, એ શુષ્ક રૂપે એમ ગ્રહણ કરવાથી મુક્તિ થતી નથી. પણ ઉપાય એક જ છે, અંતર માંથી શુદ્ધાત્માને સમજીને યથાર્થ રીતે એને જુદો પડીને ન્યારો કરીને ગ્રહણ કરે અને એની સાથે સાધનાની પર્યાય પ્રગટ થાય એવી રીતે ગ્રહણ કરે તો જ એને યથાર્થ ગ્રહણ કરે છે. માત્ર બોલવા રૂપે હું શુદ્ધ છું કરે તો એને યથાર્થ ગ્રહણ કર્યું નથી. તો એમાં કઈ અંદરથી જો લાગી નથી એમ બોલવા રૂપે ગ્રહણ કરે બચાવ રૂપે તો એમાં મુક્તિ નથી. અંતર માંથી પણ માર્ગ એક છે, શુદ્ધાત્માને ગ્રહણ કરે, જેમાં સાધનાની પર્યાય શુદ્ધાત્માને ગ્રહણ કરવાથી થાય. શુદ્ધાત્માને આવી રીતે ગ્રહણ કરે કે જેમાં શાંતિ પ્રગટ થાય અંતર માંથી, એવી રીતે શુદ્ધાત્માને ગ્રહણ કરે તો એને શુદ્ધાત્માને ગ્રહણ કરે. માર્ગ એક જ છે, બીજો કોઈ માર્ગ નથી. શુદ્ધાત્માને ગ્રહણ કરે, બધાથી જુદો પડી એક શુદ્ધાત્માને ગ્રહણ કરે, એ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. અનંત મોક્ષ ગયા એ બધા શુદ્ધાત્માને ગ્રહણ કરીને મોક્ષ. શુદ્ધ નહીં એટલે કઈ એક અંશ ગ્રહણ કર્યો એમ નહીં, પણ શુદ્ધાત્માને ગ્રહણ કર્યો. શુદ્ધાત્મા જેને ગ્રહણ કર્યો એટલે શુદ્ધાત્માને ગ્રહણ કર્યો એટલે શુદ્ધ પર્યાય પ્રગટ થવાનું અવશ્ય પ્રગટ થાય જ. શુદ્ધાત્માને ગ્રહણ કરે એટલે શુદ્ધ પર્યાય, અશુદ્ધ આત્મા બહાર દ્રષ્ટિ છે તેને બધે વિભવ પર્યાય પ્રગટ થાય. સવડા ઉપર મૂકે તો બધું સવડે, સવડા ઓલા માટલા મૂકે બધું સવડા જ રહે, ઊંધા મૂકે તો બધું ઊંધું જ રહે. અધિકારમાં શુદ્ધ નહીં જાગવા એ શુદ્ધને ગ્રહણ કરવાથી શુદ્ધ નહીં થી ચ્યુત થાય તો બંધ છે. આશ્રવ કેમ થાય છે? આશ્રવ એના લીધે રાગ ને વિખ્યાત એવી પરિણતિ જેટલું આશ્રવ થાય છે. માટે શુદ્ધાત્માને ગ્રહણ, જો શુદ્ધાત્માથી ચ્યુત થયો તો બંધ છે, જો શુદ્ધાત્માને ગ્રહણ રાખો તો મોક્ષ છે. એક જ માટે શુદ્ધાત્માને શુદ્ધાત્માથી છૂટી જાય તો બંધ છે, શુદ્ધાત્માને ગ્રહણ કરીશ તો મોક્ષ છે. એને જ ગ્રહણ કરી રહ્યા ગમે તે રીતે પણ શુદ્ધાત્માને ગ્રહણ કરી. જીનેન્દ્ર દેવ ગુરુને શાસ્ત્ર, સાચા દેવ સાચા ગુરુને શાસ્ત્ર, એને જ ગ્રહણ કરી રાખજે. બહારમાં ગમે તે મુશ્કેલીઓમાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને છોડી દે, અને અંતરમાં ગમે તે રીતે પુરુષાર્થમાં તને મુશ્કેલી પડે તો પણ તું શુદ્ધાત્માને છોડી દે. શુદ્ધાત્મા તારા તારા જ્ઞાનમાં શુદ્ધાત્મા, પ્રતીકમાં શુદ્ધાત્મા, તારી લીનતામાં પણ શુદ્ધાત્માને રાખ. યથાર્થ પ્રગટ થાય ત્યારે, યથાર્થ ના થાય ત્યાં સુધી એની ભાવના કરે, એનો અભ્યાસ કરી દે. યથાર્થ પ્રગટ ન થાય ત્યાં સુધી એને ભાવનામાં રાખજે, એને અભ્યાસમાં રાખજે, એને રટણમાં રાખજે, એની મહિમા રાખજે. પણ એ એક જ ઉપાય છે, શુદ્ધાત્માને ગ્રહણ કરવો. માત્ર બોલવા રૂપે નહીં પણ એને મહિમાથી તું રટણમાં રાખજે, એને અભ્યાસ રાખજે. અંતર માંથી જ્ઞાન શ્રદ્ધા ને લીનતા પ્રગટ થાય તો યથાર્થ માર્ગ છે, પણ ન થાય ત્યાં સુધી પણ તારા જ્ઞાનમાં, તારા પ્રતીકમાં, તારા આચરણમાં શુદ્ધાત્મા રહે. શુદ્ધાત્મા થી યથાર્થ જ્ઞાન દર્શન આચરણ તો એક જુદી વાત, પણ તારે ભાવના રૂપે જે જ્ઞાન અને પ્રતીક અને જે તારું આચરણ ભાવના રૂપે હોય એમાં પણ તું શુદ્ધાત્માને રાખ. અને બહાર શુભ ભાવમાં પણ સાચા દેવગુરુ શાસ્ત્ર ની રાખ. ગમે તે મુશ્કેલીઓ બહાર ની આવે, કોઈ સમાજ ની વાળાઓ ની ગમે એ જાત ની, પણ તું સાચા દેવગુરુ શાસ્ત્ર નો સાથ તારા હૃદયમાં તું છોડે. ચંદ્રજીને કે મને તો છોડી લોક ના સ્વાર્થી કારણે, પણ તમે ધર્મ ને છોડશો નહીં, કોઈ ગુરુઓ આવે અને એને આ દેવાનો જિનેન્દ્ર ભગવાનની પૂજા ભક્તિ શાસ્ત્ર છોડશે તો સીતાજી એક ઉપદેશ તરીકે છે. રામચંદ્રજીને તો આખી વાત જ જુદી હતી, પણ એ તો એને ઉપદેશ આપે છે. અંતરમાં એને વેદન થઈ ગયું છે, વેદનમાં તો ઉપદેશ આપે કે લોકના અપવાદને કારણે આ કાર્યમાં જોડાવું પડ્યું છે, તો આ દેવગુરુ શાસ્ત્રને છોડતા નહીં, ભક્તો બધાના અપવાદ કરે છે, ધર્મને છોડશે, ધર્મને અંતર કરીને તેને લોક તો બધાના અપવાદ કરે છે. સીતાજીને સમય દ્રષ્ટિ છે, સમય એવા બહારના અવસર પૈસા આવે તો શું ભાવમાં સાચા દેવગુરુ શાસ્ત્ર એને ન છોડો, અંદર શુદ્ધાત્માને છોડવો, શુદ્ધાત્માની યથાર્થ પરિણતિ સિદ્ધ દેવા ન થાય ત્યાં સુધી પણ એની ભાવના નો અભ્યાસ અને નહીં એને છોડવું. આવે નહી ચોથા કાળ ની અંદર આવે ત્યારે એવા જોરદાર આવે, સિંહ ના દક્ષિણમાં સમ્યક દ્રષ્ટિ સીતાજી એ બધા કેવા જોરદાર આવે, રાજા ને રાણી કેવી રીતે વેલા, કેવી રીતે ક્યાં જઈને પૈડા ક્યાં મૂકી દીધા, કેવા ઉદય આવે છે. મને આગળ રહેતો એવા પ્રસંગો સિંહ ત્રાડો નાખે છે.
Thank you.